રાજકોટમાં તારીખ 5/3/83 ના પ્રવચન રત્નાકર ભાગ 5 ઉપર પૂજ્ય ભાઈશ્રીની તત્વ ચર્ચા.
અનુભવી નહીં, અનુભવ હોય પણ આ સુધી આવું આપણે એમના કઈ ગરીબ આગળ બધા સાચી વાત છે.
તીવ્ર
આજને જાણવાનો કાલ છે. રાજને જાણવાનું ક્યાં પરમાન છે? જાણના ને જાણવું જોઈએ, રોકાણો નહીં, અહીંયા રોકાણો જાણવા. એમનું આ એક કારણ છે, એમને ખ્યાલ આવશે. નવી વાત આવી છે, મારી વાત તો એવું હતું જુદો મને પ્રાપ્ત થઈ ગયું, મને કઈક મળી ગયું. વાત અંદર જવા માટે હું અટક થયો, અટક તો એની ચેષ્ટા ઉપરથી ખ્યાલ આવી જાય. થવા પેલા પ્રાપ્તિ નો લાભ આવે, આમ પ્રાપ્ત
એક વાર તો પહેલા વહેલા અનુભવના કાર્યક્રમ થાય
Thank you. તો બધું સમજાવ્યા પડે. દવા માટે નો પ્રકાર હોય છે છે.
Yeah. પછી પર્ય ને જો
પ્રગટ
કરાવે સાધવાદ એમાં બોલો કે ભાઈ સાહેબ કથન ચિત્ત વિજ્ઞો છો તો જરાય સુખ નો છાંટો મને નથી આવ્યો અને હું કેમ કથન ચિત્ત સુખી ને કથન ચિત્ત દુઃખી કહું? કથન ચિત્ત સુખી અમે દ્રવ્ય અપેક્ષાએ કહીએ, પર્યાય અપેક્ષાએ તો તું દુઃખી છો એ વાત તો અમે કબૂલ રાખી તારી, પણ તું જે સર્વથા હું દુઃખી છું, સર્વથા હું દુઃખી છું તો તું દુઃખ જ દુઃખી રહીશ, પણ હું કથન ચિત્ત દુઃખી ને કથન ચિત્ત સુખી દ્રવ્ય અપેક્ષાએ તો તને બાજી હાથમાં રહેશે અને સુખ નું અવલંબન લઈશ, દ્રવ્ય નું દુઃખ ટળી જશે. કેમ કે એક સમયમાં મિથ્યા તો હોય ત્યારે સમય દર્શન ન હોય, એક જ પર્યાયમાં શુદ્ધતા ને અશુદ્ધતા કથન ચિત્ત લાગવું ન પડે. આ દુઃખ ની વાત ની અપેક્ષા એ પછી જરા ચોખ્ખો ખુલાસો કરવો જોઈએ કે મિથ્યા તો છે ત્યારે સમય દર્શન નથી, અશુદ્ધતા છે દુઃખી જ છો તું, પણ દ્રવ્ય સ્વભાવ ની અપેક્ષા એ તું સુખ નો સાગર છો ભાઈ, સુખમય છું. હવે જો દુઃખમય છું છોડી દે, હું સુખમય છું, સુખમય આત્માનું ધ્યાન કર, સુખી થઈ જઈશ. હું રાગમય છું છોડી દે, હું જ્ઞાનમય છું, જ્ઞાનમય આત્માનું ધ્યાન ને ચિંતન કરતા કરતા આત્મા જ્ઞાનમય થઈ જાય છે, જ્ઞાનમય થઈ જાય છે. કેમ કે એનું ચિંતન સાચું છે, સવિકલ્પમાં ચિંતન સાચું છે, અને હું રાગી છું એ સવિકલ્પ ચિંતન ખોટું છે. કેમ કે હું સ્વરૂપ નથી આત્મા, સવિકલ્પ ધ્યાને ખોટું છે. હું રાગમય છું તો આત્મા રાગમય હોઈ શકે કે ત્રણ કાળમાં? અમે આત્માની વાત કરી. પર્યાયમાં તો તું દુઃખી માની રહ્યો છો, પણ તું સર્વથા હું દુઃખી છે એમ માનો છો. એટલે કહે છે કે પર્યાયમાં દુઃખ હોવા છતાં એક બીજું સામાન્ય પણ તું સુખમય એવું ને એવું રહી ગયો છે. સામાન્ય પડખામાં દુઃખ નો પ્રવેશ થયો નથી, પણ સાહેબ એક તે કાળે તો અનન્ય છે ને, કે કથન ચિત છે હે ખલા ઢીલો પડી જાય. જરાક અભ્યાસી હોય ને તો વધારે મજા આવે. તમે અનેકાંત ને માનો છો કે નહીં? હા, કથન ચિત લાગુ કરતો અનેકાંત છે. તું તો કે છે હું રાગમય છું, એકાંતિક ઉતારો. અમે કઈ કથન ચિત રાગમય છે બોલ, તો કથન ચિત રાગમય નથી, જ્ઞાનમય છે. અમે એને કાંત સિદ્ધ કરીએ છીએ, તું એને કાંત શું સિદ્ધ કરતો? તું તો એકાંત માં હોય. તમે અનેકાંત થી સમજાવો ને કઈ, તમે એક એકાંત અનેકાંત થી સમજાવો ને અનેકાંત થી. આત્મા રાગમય છે સંસારી કથન ચિત બસ એકદમ અજ્ઞાન ઝીણું પડી જાય. કેમથી તીવ્ર અજ્ઞાન તો રહી શકે જ નહીં. કથન ચિત્ત નું થરણ લીધું છે. હું દુઃખી છું, કથન ચિત્ત દુઃખી છું, ત્યાં તો દુઃખ ગણવા પડી જાય. અવ્યક્તપણે પણ એની નજર વાળ ગઈ દ્રવ્ય ઉપર. આનો આશ્રય છૂટી ગયો વિકલ્પ માંથી. છે ને વસ્તુ નું સ્વરૂપ છે, વસ્તુનું એવું સ્વરૂપ છે. એક જ પડકું છે, બીજું પડકું નથી. મૂળ પડકું તો એ છે આત્માનું. આ તો આશ્રમ તત્વ છે, તું તો આશ્રમ ને આત્મા માની ગઈ. દુઃખ આશ્રમમાં હોય, દુઃખ જીવમાં હોય જ નહીં. જીવમાં દુઃખ જ ન હોય. જીવ કેવો અને દુઃખી કેવો ખોટું છે. આશ્રમ આકુળ સમય છે એ શાસ્ત્રનું વચન છે, બરાબર છે. આશ્રમ છે એમાં આકુળતા છે, અપવિત્ર ભાવ છે, જળ ભાવ છે, એ બધા વિશેષણ એમાં લગાડો, કઈ વાંધો. જીવો ક્યાં છે પણ આ રીતે ફેદબલનો વિચાર કર્યા કરે તો સ્વરૂપ હાથમાં આવી ગયા. સર્વસામાન્ય બેઠો દુરાગી છો, દુઃખી છો, સંસારી જીવ તો દુઃખી જોઈ ને બોલો. કઈ નયનું કથન છે આ? વ્યવહાર નહીં, બીજાના ભાવ નહીં, બીજાનો કે છે. આશ્રવ નો આરોપ જીવ ઉપર આપ્યો, આ કુળતા તો આશ્રવ માં હોય એનો આરોપ જીવ ઉપર આપ્યો કે આત્મા દુઃખી છે, લેવાની નું કથન છે. જીવ સુખી છે ને આશ્રવ દુઃખી છે, બે તત્વ ભિન્ન ભિન્ન છે. જીવ સુખી છે અને આશ્રવ દુઃખી છે, આશ્રવ માં દુઃખ છે, જીવ માં સુખ છે. આ સ્થિતિ છે, ભલે ને અભેવી હોય. તેથી શું દાયક ભાવ તો શુદ્ધિ ભરેલો છે ને, કારણ પરમાત્મા જેવું થતો અમાન્ય થતો. વિશેષ નું લક્ષ થોડી સામાન્ય નું રટણ કરવા છે. સામાન્ય નું ધ્યાન કરે છે ધર્મ ધ્યાન, સ્વિકલ્પ માં પણ ધર્મ ધ્યાન એ છે ને આચાર્ય ભગવાને કહ્યું. બોલો, કેમ કે એમાં મર્મ છે કે આવું ધ્યાન કરશે ને તો સાચું ધર્મ ધ્યાન એને પ્રગટ કરશે. પણ હું દુઃખી છું, હું દુઃખી છું, તો ધર્મ ધ્યાન એ નથી, ખોટું જાઓ. વિચાર તો પુષ્ટિ થશે. હા, વ્યવહાર ધર્મ ધ્યાન શબ્દ વાપર્યો છે બધા. હા, પેલા સમય દર્શન પેલા આવી ગયા. કેમ કે આ જેવું આત્મા છે એવું ચિંતન કરે છે, એટલે એને એમ કે એવો પાકેલો જીવ છે કે નહીં ગમે નહીં લાગુ પડી જાય એમ. કોઈ પણ દ્રઢ ઈચ્છાથી પણ એને અધ્યાર રાખવું હોય કઈ ન લાગે. પણ એવો આત્મા છે એવું તો ચિંતન કરવાનું, એવું તો થઈ જાય એમ. હું જ્ઞાનમય છું, હું સુખમય છું એવો વિચાર કરીને, હું રાગમય છું અને હું દુઃખમય છું એવો વિચાર છોડી દે. ખોટો વિચાર છે તારો, એટલે વિચાર તો દ્રઢ થશે એમાં. તને એમ લાગે કે જ્ઞાન મારું હાથું છું, જ્ઞાન હાથું કરવા જાય તો સુતા ખોટી નહીં. જ્ઞાન જ્ઞાન તો હાથું થયું કે નહીં? ખોટું થયું, કેમ કે સુતા ખોટી છે એટલે જ્ઞાન ખોટું છે. મીઠું લાગે કે હા બહુ લાયક જીવ છો, એટલી સરળતા છે, પોતે મીઠા દ્રષ્ટિ છે અને વિચારો સ્વીકાર કરે છે. સરળતા બહુ સરસ આગળ રહે છે. સરળતા ક્યાં છે?
હું વિખ્યાતી છે કેમ બોલે છે, કેમ માને?
હું મીઠા દ્રષ્ટિ છું એટલે ખરા જીવને પોતે મીઠા દ્રષ્ટિ માનો. હું તો જ્ઞાન છું, હું તો આનંદ છું, હું તો ફરી ભાવ કર્મ થી હું તો જુદો છું. જે વસ્તુ જેનાથી જુદી હોય એ મય કેમ હોય શકે? પેલા જ કળશ માં કહ્યું કે ભાવ કર્મ થી આત્મા ભિન્ન છે, એ શબ્દ લઈને
ભિન્ન હોય તો મય કેસે હોય?
અને અમૃતચંદ્ર આચાર્ય પુરુષાર્થી ઉપાય માં કહ્યું કર્મકૃત રાજથી અસંયુક્ત હોવા છતાં એ કે સંયુક્ત છે, હવે તું ભેદ જ્ઞાન કર એનું લખશો એમ નહીં. જે ત્રિકાળી સ્વભાવ છે એ તો તણે કાળ કર્મકૃત રાગથી અસંયુક્ત હોવા છતાં, રહિત હોવા છતાં, સહિત તું માનસ અથવા પ્રતિભાસ થાય છે સહિત નો, એ તારો સંસાર વિચાર કરનાર. મેં તો વાત કરી અનાદિ અનંત, એક સમય પણ સંયુક્ત નથી. સંયુક્ત જેવું તને લાગે છે એ તો તારું અજ્ઞાન છે. એવું છે નહીં. તું જે માની ને જાણી ગયો છો એવો આત્મા તારો આત્મા એવો નથી. તું માનસ એવો તારો આત્મા નથી. એમ લીખું, તું માની બેઠો છો એવો તારો આત્મા નથી એમ અમે જાણીએ છીએ. હું સ્ત્રી છું ને હું પુરુષ છું, સારો આત્મા એવો છે નહીં. જેમ સ્ફટિક મૂળી નિર્મળ એમ બધા આત્મા નિર્મળ છે.
ધર્મ પ્રકાશી
ધર્મ
પ્રકાશી
વસ્તુ છે. વસ્તુ મને થતી જ નથી. મલિન થઈ છે, ભ્રાંતિ છે. વસ્તુ તો પવિત્ર નો ગુણ છે, અનંત પવિત્ર છે. પવિત્ર પવિત્રતા છોડીને અપવિત્ર થઈ શકે જ નહીં. અપવિત્ર થાય છે એ બીજી વસ્તુ છે, જીવથી જુદી વસ્તુ છે. પવિત્ર પરમાત્મા છે ને. પોતે ગાથામાં ભેદના ની વાત કરી, ભગવાન પવિત્ર છે, આશ્રમ અપવિત્ર અશુચિ છે. ભગવાન આત્મા તો શુચિ છે. ઘણે કાળ અસંયુક્ત છે, મુક્તિ અસંયુક્ત. અરે દુઃખને ભેદતો જ નથી. અત્યાર સુધી કોઈ દુઃખને ભેદ્યું નથી. અત્યાર 109-12 માં ભાવને ભેદતો છે કે નહીં? કે તારો અવિવેક છે, ભાવે ભાવ નો ભાવ છે. દુઃખને ભેદે જ નહીં. 109-12 કથા. આ બધું કેમ આવે? કોઈ લાયક જીવ હોય એને માટે આ કથા. એક કાટકો કરો, કોઈ લાયક જીવ હોય એને આ કામ કે એ કથા. મિથ્યા દ્રષ્ટિને કે છે કે તું મિથ્યાત્મનું ફળ જે કર્મ ફળ ચેતના એનો તું વેદતો નથી. પણ સાહેબ હું વેદું છું ને. નથી વેદતો
એ જ્ઞાન છે.
તારી નજર પર્યાય ઉપર ગઈ. એ તો પર્યાય પર્યાય ને કરે છે. જીવે પર્યાય ને ક્યાં કરી છે? જીવ તો કરતા છે. જયારે કરતા બધી છોડશે ને હું અકર્તા નાયક જ છું ત્યારે દૂર દ્રષ્ટિ થઈ જશે. શુદ્ધ જ્ઞાન પરિણામ કરતા નથી, જાણે છે. થવા યોગ થાય છે તેમની ગાથામાં બધું કહ્યું છે. પર્યાય વ્યવહાર જે છે કે નહીં એ હમણાં ભૂલી જાય. પરિવાર નિશ્ચય જીવને જોઈ લે. એક વાર નિશ્ચય જીવને એક ઉગાડી દીધો, વ્યવહાર જીવને આગળ કઈ માં એમાં નવા કર્મ નું કારણ કોણ છે? ઈ છે ઉદ્ગલ દ્રવ્ય ન નવા ધર્મના બંધનું કારણ. પછી એના ચાર ભેદ ને જે વિભાગ નવા કર્મ ના બંધ માં કારણ તો પુષ્કલ દ્રવ્ય એક જ છે એમ. પુષ્કલ પુષ્કલ ને બાંધે છે, એમાં જીવ ને શું આવે? આખું નાટક બહાર આવે છે. જીવ તો એવો ને એવું છે, એમાં ભળતો નથી, એના પ્રેમમાં ભળીને એને કરતો નથી. ગીર ગુણ સ્થાનના વિભાવ ભાવ એમાં ભળીને એ પર્યાયને રચતો નથી ને નવા કર્મને બાંધતો નથી ને નવા કર્મના બંધમાં નિમિત્ત કારણ થતો નથી. કેમ કે વસ્તુ એ પર્યાયમાં ભળતી જ નથી, પર્યાયમાં દ્રવ્ય આવતું જ નથી, ભળતું નથી પર્યાયને. પછી કર્મને કોણ બાંધે? એ બીજો કોણ બાંધે છે એમ જાણવામાં આવે છે. નવા કર્મ ના બંધ માં કારણ કોણ છે? અહીંયા વિભાવ મમત્વ છોડાવવા માટે પૂતગલ ના અભાવ થી થાય છે, માટે પૂતગલ ના પરિણામ છે. એ પૂતગલ ના પરિણામ કયા? ત્યાં મમતા રહેતી, મમતા રહેતી, પરિણામમાં મમતા રહેતી. શુદ્ધ પરિણામ તો મારા છે ને, મમતા મારા પણ કે ના, તો ભૂતગલ ના પરિણામ છે. ભૂતગલ ના પરિણામ ત્યાં ગયા તો મારું નહીં, ખલાસ ત્યાં દ્રવ્યદર્શી કરાશે. કેમકે હેતુ જોઈ ને, હેતુ શા માટે એને ભૂતગલ ના પરિણામ કયા? કે ચેતન ના પરિણામ જે છે એ જ્ઞાન અપેક્ષા એ વ્યવહાર ને ચેતન ના પરિણામ છે. પરમ ભાવ ને ગ્રહણ કરનારી શુદ્ધ દ્રવ્યથી જોવામાં આવે તો ભગવાન આત્મા તો નિષ્ક્રિય છે, અપરિણામી છે. ત્યારે પરિણામ તો થાય છે એ પુત્ગલ ના પરિણામ એમ કહીને દ્રવ્ય દ્રષ્ટિ કરાય. હેતુ એ છે મમતા છોડાવી છે પર્યાય. ક્યાંક ને ક્યાંક પર્યાય પ્રત્યે મમત્વ ભાવ રહી જાય. મારા પણ પ્રયોજન શું અને કઈ અપેક્ષાનું કથન છે, આ જો બે બરાબર વિચારે તો કોઈ જાતનું કઈ પણ મતભેદો ઉભા ન થાય, પોતામાં ખળભળાટ ન થાય, પોતાને સમાધાન થઈ જાય. અપેક્ષા તો લગાડીને સમજવી જોઈએ, બીજો તો કોઈ ઉપાય છે. અને પ્રયોજન તો જોઈએ ને, પૂતગલ ના પરિણામ કેમ કયા? પૂતગલ મય પરિણામ, એ પાછળ પ્રયોજન શું છે? એ પરિણામ મારા છે, મારા પણ જે આવ્યું એ કરતા બુજે આવ્યો તો રેતી નથી. સ્વામી પણ આવ્યું ને તો એનો સ્વામી તો પૂતગલ કયો? તો સ્વસ્વામી સમજ નાયક ની આવી ગયો સીધો એ નાયક ઉપર. હેતુ સમજવું નહીં, પ્રયોજન આ દરેક દ્રષ્ટિ કરાવ્યું છે. બાકી છે તો જીવ ના પરિણામ, ચેતન ના પરિણામ, સમુદ્રા ને મોક્ષ ના પરિણામ છે તો ચેતન ના, પણ એના અભાવ થી થાય છે માટે એના કારણ જેવું કાર્ય ત્યાં ઓલું કારણ જેવું અભાવ કારણ સદભાવ ના ભાવ થી કાર્ય કારણ જેવું કાર્ય. સદભાવ થી જેટલા વિભાવ ભાવ થાય એ પણ કુદરત પર્યાયની મમતા છોડાવવા માટે દ્રવ્યમાં મમતા કરાવવા ને મમતો દ્રવ્ય સ્વભાવ છે. હું સામાન્ય વિશેષ તેવું નહીં.
છઠ્ઠી કાઢે પ્રમત અપ્રમત લીધું અને પેલા 29 બોલી લીધા એક ભાગ સરખો.
હા સર, આમાં પ્રમત અપ્રમત નથી. પર્યાય થી વિભક્ત આત્મા છે એ બતાવવાનું પ્રયોજન છે. મૂળ થી એકત્વ અને પર્યાય માત્ર થી વિભક્ત. મૂળ થી એકત્વ એક પણ પર્યાય થી વિભક્ત. એવું ભેદ જ્ઞાન, દ્રવ્ય પર્યાય નું જ ભેદ જ્ઞાન સમીચારમાં છે. મુખ્ય પડે
એક
એક પર્યાય ની વાત કરતા જાય છે. સંક્ષેપ રૂચિ વાળો તો પ્રમત અપ્રમત થી રહી ટૂંકું લઈ લઈએ. કલા પર્યાય માત્ર થી કહ્યું અપ્રમતમાં ગીતા મુનિવર પોતે નિષેધ કરે છે. અપ્રમત દશા મારી ગઈ એનાથી ભય છૂટે. તારી વાત તો સ્વીકારી, હવે કથન ચિત કઈ હું એમાં મારી વાત તો લે લક્ષ્મણ કે રાગભાઈ નથી.